భవసంభవ భీతి భేదనం సుఖ సంపత్ కరుణా నికేతనం వ్రతదాన తప క్రియాఫలం సహజానంద గురుం భజే సదా. వర్ణివేశ రమణీయ దర్శనం మందహాసి రుచిరాననాంబుజం పూజితం సుర నరోత్తమే ముదా ధర్మనందనమహం విచింతయ. త్వం సుకాంతభృతం కాంతం త్వం కాంతం సర్వదోగతం త్వం గతే ద్వేగ దేవత్వం త్వం వందే భక్తికాసుతం. అనంకోటి బ్రహ్మాండాధీశ్వర్, సర్వ అవతారి, సర్వ కారణ కారణ, అప్పుడ సౌనా మోక్షదాత, ఇష్టదేవ్ భగవాన్ శ్రీ స్వామినారాయణ, స్వామినారాయణ సంప్రదాయ దక్షిణ విభాగ అధిష్టాత దేవ వడతాల వాసి శ్రీ లక్ష్మీనారాయణ దేవ్ హరికృష్ణ మహారాజ్ని ఛత్ర ఛాయామా సారాయ జూనాగఢ్ ప్రదేశ్నా ప్రాణ సమాన్ జూనాగఢ్ పతి రాధారమణ దేవ్నా దివ్య సాన్నిధ్యమా આંતરરાષ્ટ્રીય શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ દ્વિતીય ચરણના દ્વિતીય દિવસના પ્રથમ સત્રની અંદર સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો, વિશેષ કરીને અમદાવાદ દેશથી પધારેલા સર્વે સંતો, ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મપ્રેમી સજ્જનો, સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજે સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ દ્વિતીય દિવસ પ્રથમ સત્રની અંદર શ્રીમદ સત્સંગી જીવન કથાના માધ્યમથી આ સંપ્રદાય એના પ્રારંભનો મંગળાચરણ કરી ચૂક્યું છે. આમ સમય મર્યાદા પ્રમાણે શાસ્ત્રી સ્વામીએ કથાનું વિવરણ કર્યું. સંપ્રદાયનો ઇતિહાસ એમ સમજાવે કે સ્વામિનારાયણ ભગવાને આ ધરા ઉપર મનુષ્યતાનું ધારણ કરીને આ ઘોર કળીકાળની અંદર વ્યાપ્ત એવો જે અધર્મ એના વિનાશને અર્થે સદ્ધર્મના સંસ્થાપન અને પોષણને અર્થે અને સૌથી વિશેષ અનંત જીવાત્માને પોતાના ધામની પ્રાપ્તિ થાય એવા સદ્ધર્મ અને મોક્ષ માર્ગની સ્થાપનાનો સંકલ્પ એ પરાપૂર્વથી કરેલો છે. શાસ્ત્રનો મત છે, અધરા ઉપર જ્યારે જ્યારે અધર્મ વ્યાપ્યો છે, ધર્મની ગ્લાની થઈ છે, ત્યારે ત્યારે ભગવાને અધરા ઉપર અવતાર ધારણ કરીને ધર્મનું રક્ષણ કરીને સદાચાર આદિ ધર્મને, યજ્ઞાદિ જે અનુષ્ઠાનોને અને ભક્તિના માર્ગને પોષણ આપવાનું કાર્ય કરેલું છે. પણ ભગવાન શ્રી હરિની કંઈક વિશેષ ઈચ્છા હશે કે કળિયુગની અંદર જ્યારે વિષમ વાતાવરણ હોય, સરળ વાતાવરણ હોય અને સાનુકૂળ વાતાવરણ હોય, ત્યારે તો ભક્તોને સહજ મનમાં સંકલ્પ ઉઠે, પણ જ્યારે વિપરીત પરિસ્થિતિ હોય, વિપરીત વાતાવરણ હોય, ઝંઝાવાત ને વિટમણાઓથી જીવાત્મા મૂંઝાયેલો હોય, ત્યારે એક નીતિશાસ્ત્રનો મત છે કે જ્યારે વ્યક્તિ ચારે બાજુ મૂંઝવણથી ઘેરાય ને, એટલે સૌથી પહેલા વિવેક શૂન્ય થાય. આ કળિયુગની અંદર મહારાજે મુમુક્ષુની અવગતિ ન થાય, મુમુક્ષુ પોતે ભટકે નહીં અને સદમાર્ગનો હંમેશા આશરો રહે, એના માટે ભગવાન શ્રી હરિયા સંપ્રદાયની સ્થાપનાનો સંકલ્પ કરેલો છે. વચનામૃતની અંદર મહારાજે આ વાત બહુ સુંદર સમજાવી. મહારાજ કે અમારે જો સદ્ધર્મ આદિ જે ધર્મો, આચરણના જે ધર્મો છે, એને જો અમારે પ્રતિપાદિત કરવા હોત તો અમે અમારા ઋષિમુનિઓ કે આચાર્યો દ્વારા એ આ સમાજની અંદર અમે પ્રસ્થાપિત કરી શક્યા હોત. પણ કેવળ આચરણના ધર્મનો જ મહિમા સમજાય અને એમાં આશ્રયના ધર્મનો મહિમા ભૂલાઈ જાય તો એ વાત ક્યારેય સરે નહીં, ક્યારેય એની સફળતા પ્રાપ્ત ન થાય. એટલે આચરણની સાથે સાથે આશ્રયનો પણ મહિમા જળવાય અને એના દ્વારા અનંત જીવાત્માને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, આવા શુભ સંકલ્પથી આમ ઇતિહાસ તો એમ કે ભગવાને તો સંકલ્પ કર્યો છે, જ્યારે જ્યારે ધર્મનો ગ્લાની થાય, અધર્મ વધે, ત્યારે આ ધરતી ઉપર ભગવાનના અવતાર થાય છે. પણ ભાગવતની અંદર જ્યારે એનો વિરામનો પ્રસંગ જ્યારે આવ્યો, ભગવાને પોતાના કૃષ્ણ લીલા જ્યારે સંકેલવાનો જ્યારે સંકલ્પ કર્યો, ત્યારે ભાગવતજી એમ કહે કે ઉદ્ધવજીને ભગવાન કૃષ્ણચંદ્રએ બોલાવીને એમ કીધું છે, ઉદ્ધવજી આવ્યા કૃષ્ણ ભગવાન પાસે અને આપણા જ સોરઠની અંદર, કારણ કે હમણાં સોરઠનો મહિમા સંતોએ ખૂબ બતાવ્યો, આપણા સોરઠના જ ક્ષેત્રની અંદર જેને પ્રભા ક્ષેત્ર કહેવામાં આવે છે, સોમનાથની પાસે, અને ત્યાં ભગવાન કૃષ્ણચંદ્રએ પોતાના મનુષ્ય તનુને જ્યારે સંકેલી અને પોતાના ધામમાં જવાનો સંકલ્પ કર્યો, ત્યારે ઉદ્ધવજીને બોલાવીને કીધું છે કે ઉદ્ધવ, અમે આ સંસારની અંદર આવીને અવતાર ધારણ કરીને જે અમારા અવતારનું જે કાર્ય હતું એ કાર્ય તો અમે નિર્વિઘ્ને પૂર્ણ કર્યું. અમે આ સંસારમાંથી પૃથ્વી ઉપરથી અધર્મ અને અસુરો જે હતા એનો સંહાર કર્યો અને અમે ધર્મનું રક્ષણ કર્યું, અમારા ભક્તોનું રક્ષણ કર્યું છે. પણ અમારા હૃદયનો એક સંકલ્પ કે એક મોક્ષ ધર્મની સ્થાપના થાય, સનાતન ધર્મની સ્થાપના થાય, અને વિશેષ કરીને કળિયુગની અંદર જ્યારે વિપરીત પરિસ્થિતિઓ હોય, વિપરીત વાતાવરણ હોય, ત્યારે ભગવાનના ભક્તો એનો આશ્રય પામીને, જેમ હમણાં આપણે હમણાં એક પદ બોલ્યા, સંતો સંતસે અધિક ન કોઈ નારદ મેરે, ભગવાન કૃષ્ણ કીધું ને, એની અંદર એક બહુ સુંદર શબ્દ આવ્યા, કદાચ તમે બધાએ જો ધ્યાન દઈને સાંભળ્યું હોય તો, ભગવાન કહે છે કે અમે એમના ઉપર બે હાથનો છાંયો કરીએ છીએ, એના આશ્રય, આ આશ્રયનો ધર્મ થયો. વાલા ભક્તો, આચરણનો ધર્મ તો છે જ, એને શાસ્ત્રને વેદને ઉપનિષદે જે પ્રમાણિત કરેલા છે, આચરણના ધર્મને ક્યારેય ખંડન ન જ થઈ શકે. પણ આચરણના ધર્મ કરતાં વિશેષ આશ્રયનો ધર્મ, એની છત્રછાયાનો ધર્મ, એને ભગવાને પ્રાધાન્ય. મહારાજ કહે કે અમારે એવા ધર્મની સ્થાપના કરવી છે કે જેના આશ્રયની અંદર, જેની છત્રછાયામાં જીવાત્મા આવે તો એવો સુરક્ષિત થાય કે કાળ કર્મને માયા પણ એનું કંઈ ન બગાડી શકે. અને એવા સંકલ્પને પૂર્ણ કરવા માટે કળિયુગમાં જ્યારે અમારે અવતાર ધારણ કરવાનો સંકલ્પ, જ્યારે અમે પ્રગટ થવાનો સંકલ્પ કરશું, ત્યારે અમારે તમારી જરૂર પડશે. અને એટલા માટે તમને અમે આદેશ કરીએ છીએ, આજ્ઞા કરીએ છીએ કે તમે બદ્રિક આશ્રમમાં જાઓ, ત્યાં અમારું ભજન કરજો નરનારાયણ ભગવાનના સાનિધ્યની અંદર, અને એ સ્વરૂપે ત્યાં અમારે અમે તમને ભેગા થશું અને ત્યારે આ સંકલ્પ કરશું. ને એ જે મંગળાચરણ, એટલા માટે આપણે, નહીતર તો શ્રાપને કોઈ દિવસ મંગળાચરણ ન કહેવાય. સંપ્રદાયની અંદર કોઈની સામે તમે ક્રોધ કરો, કોઈની સામે તમે શાપ કરો, એના દ્વેષના શબ્દો ઉચ્ચારાય તો એને શુભ નથી ગણવામાં આવતું. પણ હમણાં શાસ્ત્રીએ બહુ સુંદર વાત કરી, શિક્ષામાં પણ દીક્ષાનો ભાવ, એટલે એક નિમિત્ત, એક માત્ર આ સંપ્રદાયના પ્રાદુર્ભાવના સંકલ્પનું મંગળાચરણ કરવાનો જે ભગવાનનો સંકલ્પ હતો, એ સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે ભરતખંડના રાજા નરનારાયણ દેવના સાનિધ્યની અંદર એનું નિમિત્ત ઉત્પન્ન કરીને, દુર્વાસા મુનિના શ્રાપને નિમિત્ત ઉત્પન્ન બનાવીને, અને ભગવાન શ્રી હરિએ આ સદ્ધર્મનો, મોક્ષનો ધર્મ, મોક્ષ સંપ્રદાયનો સ્થાપન કરવાનો પોતાના સંકલ્પને સાકાર કરવાનો શરૂ કર્યો. આજે એવા દિવ્ય પ્રારંભથી, જેનો હેતુ હું કાયમ આ વાત સત્સંગ સભાની અંદર કાયમ કહે છું કે જેનો સંકલ્પ શુભ હોય, જેનો હેતુ શુભ હોય, જેના વિચારો શુભ હોય, જેના કાર્ય શુભ હોય, એની ફળશ્રુતિ હંમેશા શુભ જ હોય. અને એટલા માટે વાલા ભક્તો, આ ભગવાન શ્રી હરિના સંકલ્પથી ઉદ્ભવેલો સંપ્રદાય, એ ઉદ્ધવજીએ પછી રામાનંદ સ્વામી રૂપે, એ આગળ કથામાં આપણે ક્રમશઃ જેમ આવશે એમ આપણે એની અંદર આગળ કથાને સમજતા જઈશું, જીવનમાં ઉતારતા જઈશું. પણ વધારે સમય ન લેતા, ખૂબ ખૂબ સુંદર મહોત્સવ ચાલી રહ્યો છે. એસપી સ્વામીએ ઘણી ટૂંકમાં બધાને ભલામણ કરી છે અને વખતો વખત આયોજક સમિતિ દ્વારા એ તમને સૌને એ વ્યવસ્થા માટેની સૂચનાઓ અપાય છે. પણ મારી પણ એક વ્યક્તિગત તમને સૌને ભલામણ છે કે આપણે ઉત્સવને નિર્વિઘ્ને પૂર્ણ કરવો છે અને એમાં વધારે ને વધારે ભક્તો એનો લાભ લઈ શકે, એના માટે જે જે આયોજક સમિતિએ જે સૂચનો કર્યા છે એનું બધા ભક્તોને અમારી નમ્ર કરબદ્ધ, કહો તો કરબદ્ધ ભલામણ છે કે એનું અનુસંધાન રાખજો. વ્યવસ્થાની અંદર ભોજનશાળા હોય, દર્શનના માટે મંદિરે જતા હો કે અહીંયા પાર્કિંગ વગેરેની વ્યવસ્થા હોય, સંતો માટે પણ ખાસ કરીને જે સંતો નવા આવતા હોય, સંતો માટે પાછળ અહીંયા પાર્કિંગની વ્યવસ્થા છે, તો સંતોએ પણ એવો જ આગ્રહ રાખવો કે તમારી ગાડી પાછલા ચોકની અંદર, એટલે સભામંડપની પછીના ભાગની અંદર એ મૂકે. હરિભક્તો માટે સામેના ભાગની અંદર, બહુ આગવું નથી, અહીંયાથી નીકળો એટલે રોડ ફળાંગો એટલે આ મંડપ આવી જાય છે. એટલે કોઈ જાજુ ચાલવાનું થતું નથી, પણ છતાંય કોઈ વડીલ વૃદ્ધ હોય તો દરવાજે ઉતારીને ગાડી પાછી પાર્કિંગમાં પહોંચાડવી કે જેથી વ્યવસ્થાની અંદર સુમેળ રહે, અને વગેરે જે જે સૂચનો કરવામાં આવ્યા છે હું પુનરાવર્તન નથી કરતો, પણ હું અપેક્ષા ચોક્કસ રાખીશ કે તમે બધાએ આ પોતાનો ઘરનો ઉત્સવ છે એમ માની અને એની અંદર સહકાર આપશો એવી હરિભક્તોને ભલામણ સાથે. અંતમાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા માતુશ્રી, સમસ્ત ધર્મગુરુ પરિવાર વતી તમને સૌને હૃદયથી આશીર્વાદ આપી મારી વાણીને વિરામ સહેજાન સ્વામી મહારાજ.